તારીખ 5/5/1992 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
તીર્થંકર દેવની નૈરાશ સ્થિતિની નિશ્ચિત સ્થિતિ નામ છે. તીર્થંકર દેવની દેહની સ્થિતિમાં કેવા કેવા પ્રકારે સ્તુતિ કરવામાં આવે છે એ વિશે નિરૂપણ છે. દિવ્યેન ધનિના સુખમ સ્તમણયો સાક્ષાત્ ક્ષરંતો અમૃતમ ભંજ્યાસ્તે અષ્ટસહસ્રલક્ષણધરા તીર્થેશ્વરાશ્રય. અહીં કોઈ મિથ્યા દ્રષ્ટિ કુવાદી મતાંતર સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે. મિથ્યા દ્રષ્ટિ કુવાદી છે કે કુતર્ક કરનારા છે, ન્યાયથી વાદ કરનારા નથી, પણ અન્યાયને ગ્રહણ કરીને વાદ કરે તે કુવાદી છે. અન્યાય ન્યાયને છોડીને તર્ક કરે તે કુતર્ક છે. છળ પકડે ગમે એમ તો એક મુદ્દાથી છળ પકડે તો એ કુવાદીઓ એવું મતાંતર સ્થાપે છે કે જો શરીર અને જીવ એક જ વસ્તુ છે એ અમે કહીએ છીએ એમ નથી, જૈનો પણ એમ જ કહે છે, તમારા શાસ્ત્ર નથી એમ નહીં કહે. અમે સાચા છીએ તમારું શાસ્ત્ર કહે છે. કેવી રીતે જેમ જૈનું માને છે કે શરીરથી જીવ દ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે, એમ કે શરીરનું સ્તમન કરતા આત્માનું સ્તમન થાય છે એમ જૈનો પણ માને છે. જૈનો પણ આમ માને છે એમ કરે છે. પોતાને જેનો આધાર લેવો હોય એવી ભળતી વાત આવે એટલે પોતાના અભિપ્રાય સાથે વણી લેવી, આ કુતર્ક અને કુવાદ છે. પોતાને ભળતી વાત આવે, મળતી વાત આવે એટલે સત્ય સિદ્ધાંત ચૂકી જતો હોય તો તે પણ એને પોતાના એ શબ્દોને સાથે પોતાનો જે અભિપ્રાય છે એને મજબૂત કરી લેવો કે એ અભિપ્રાયને સાચો બતાવવા માટે એનો આધાર આગળ કરવો એ કુવાદ છે. જો જૈનો એ જ બતાવે છે, જૈનો શું કે છે કે તીર્થંકરની સ્તુતિ કરતી વખતે એમણે શરીરની સ્તુતિ કરી છે કે તમારું શાસ્ત્ર બોલે છે માટે શરીર ને આત્મા એક છે એવી જે અમારી માન્યતા છે એના સાક્ષી તમારા શાસ્ત્રો છે. કુવાદી કીધા એને, રાજમલજી એને કુવાદી કયા છે કે તે તીર્થેશ્વરા વંદ્યા હા તે જે અવશ્ય વિદ્યમાન છે એવા તીર્થંકર દેવો ત્રિકાળ નમસ્કાર કરવા યોગ્ય છે. જૈનની સ્તુતિમાં શું આવે છે કે આ તીર્થેશ્વરો છે એ તમને કાળે મંદનિક છે, તો એ બીજાને મંદન કર્યો છે તે કેવા છે તીર્થંકરો, એની સ્તુતિ કેવી આવે છે શાસ્ત્રની અંદર, જૈન શાસ્ત્રની અંદર કે એ કાંત્યા એવ દશ દિશિષ નપયંતી. તીર્થંકરો શરીરની નીતિ દ્વારા નક્કી ચોક્કસપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશા चार खूणा रूप विदिशा तथा ऊर्ध्व दिशा ने अधो दिशा ये 10 दिशाओं ने प्रक्षाल करे थे, पवित्र करे थे। केवा छे जे तीर्थंकरो तेमने नमस्कार थे। जैन शास्त्र में आ रीते तीर्थंकर ने नमस्कार कर्या थे के जेने शरीर में दीप्ति एटले त्वेज एवं छे। तीर्थंकर ना शरीर में तेज केवुं छे के दशे दिशा में झाग झमार करे ना सूर्य चंद्र बधा टमटमिया लागे छे। शरीर में थी एक तेज निकले छे के सूर्य ने चंद्र एनी भाई छे। आवो तीर्थंकर नो महिमा कर्यो छे जेना गुण એને જૈન આગમ કહેવાય કે ન કહેવાય? હે, એમાં શરીરનું શોભા વર્ણવી હોય એને જૈન આગમ કહેવાય કે ન કહેવાય? શબ્દો તો જળ સુંદર છે પણ એ શબ્દોની પાર્શ્વ ભૂમિકા શું, બેકગ્રાઉન્ડ એને કહે છે કે એ શબ્દો જેના નિમિત્તે નીકળ્યા છે એ અનુભૂતિ સંપન્ન ધર્માત્મા છે, પવિત્ર આત્મા છે। એના શ્રી મુકેશને નીકળેલા શબ્દોને પણ પવિત્ર ગણવામાં આવે છે। પછી એ ભલે ને શરીરમાં મનન કર્યું હોય તો એનો વાંધો નહીં, આત્માનું વર્ણન કર્યું એનો તો પ્રશ્ન રહેતો જ નથી, પણ શરીરનું વર્ણન કર્યું હોય તો એ આગમ જ સિદ્ધ છે, એને આગમ તરીકે જ સિદ્ધ કરાય, બીજી રીતે કઈ કરાય નહીં। તીર્થંકરો શરીરની દીપ્તિ દ્વારા દશે દિશાઓને પ્રક્ષાલ કરે છે, પવિત્ર કરે છે, ઉજ્જવળ કરે છે। શું પ્રક્ષાલ ગમે છે? નાયને ભાઈ પવિત્ર થઈ જાય, મેલ બધો તમારી ગયો, દશે દિશાઓનો આખા જગતનો મેલ, જે શરીરનું તેજ છે એ ધોઈ નાખે છે, એ સ્થિતિ કરે છે। એવા તીર્થંકરોને નમસ્કાર છે, એમની એમનો ભાવ એમના ભાવના નિમિત્તે વાણી પવિત્રતાનું કારણ છે ને, એટલે શરીરમાંથી છૂટેલું તેજના પરમાણુ છે એ પણ પવિત્રતા પવિત્રતા લાવે છે, એ પણ આખી દુનિયામાં પવિત્રતાને પ્રચાર પ્રસાર પ્રસાર કરે છે, ફેલાવ કરે છે। જૈનોને ત્યાં આમ જે કહ્યું છે તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને કોને કુવાદીઓને તેથી અમને એવી પ્રતીતિ ઉભી, કુવાદી કહે છે કે શરીરને જીવ એક જ છે, તમારા જૈનોના શાસ્ત્રો પણ શરીરને જીવને એક ભણે સ્થાપે છે, એ તો કુવાદી તો ગમે છે સ્થાપે જો મુનિઓ એ જોઈને ચાલે છે, સમિતિ થી જાણે છે ને, જોઈને ચાલે બદલું કરે, કોઈ જો મકોડો જો દેખાઈ જાય તો મકોડા ઉપર પગ મૂકતા ત્યાં મકોડો હોય ન હોય ત્યાં પગ મૂકે, પગ મૂકવાની જગ્યાએ પગ ન મૂકે પણ બાજુમાં પગ મૂકી દે, શરીરને ચલાવ્યું પણ ન ચલાવ્યું, પોતાના શરીરને ચલાવ્યું કે ન ચલાવ્યું, ફળ પકડવાય તો ગમે અહીંયાથી પકડે, ચરણાનો યોગમાંથી પકડે, આ તો કથાનો યોગ છે, તીર્થંકરની કથાની વાત છે, બધું ચરણાનો યોગ છે, નિમિત્ત નિમિત્ત સંબંધે કર્મ મુંડાય છે તો કે જેટલો રાગ કરે ડિગ્રી ટુ ડિગ્રી કર્મ મુંડન થાય, તીવ્ર રાગ કરે તો તીવ્ર અનુભવ કરે, મંદ રાગ કરે તો કરુણાનુયોગ બતાવે છે કે જીવ ધર્મનું કામ કરે છે માટે બે જુદા નથી, કરુણાનુયોગ બતાવે છે, કથાનુયોગ બતાવે છે, પછી હવે કરુણાનુયોગ વાત કરવી જોઈએ, તંત્રનો અમારી ફેવરની વાત કરે છે, બહુમતી અમારી છે. જૈનોને ત્યાં આમ જે કહ્યું છે તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને એવી પ્રતીતિ ઉભી કે શરીર અને જીવ એક જ છે. ભાઈ કેવા છે તે શું કરો? તો એ ધામના ઉદ્દામ મહિષ્વિનામ ધામ નિરંધનથી તીર્થંકરો શરીરના તેલથી ઉગ્ર તેજ વાળા કરોડો સૂર્યના પ્રતાપને રોકે છે. એક સૂર્ય નહીં, એ જ્યારે કરોડો સૂર્ય હોય ને તો બધા ટમટમિયા લાગે ભગવાનના તેજ પાછળ, ઠંડા લાગે. કરોડો સૂર્યો કરોડો ચંદ્રો ગમે તે હોય એવું ભગવાનના શરીરમાં અંબાર જોઈએ. શામ વર્ણનું હોય તો એટલું તેજસ્વી હોય, સોનેરી હોય તો તેજ હોય. બરોબર, દોર રક્તા દો સાવળા આવે છે. બે રક્તા બે સાંભળા બે નીલું લવણ મરગજ તંગના દોરી જઈને સોલહ કંચન મન જે ચોવીસ તીર્થંકર છે એમાં સોળ છે એ સોળ કંચન જેવા રંગના હોય છે, સોનેરી છે. બાકીના જે આઠ છે એમાં બે રસ્તા બે સાંવળા બે લાલ હોય છે. માણિક નો રંગ હોય છે ને લાલ, માણિક રત્ન છે એ લાલ હિંગળાજી નું હોય, ભગવાન નું શરીર લાલ સંતુલિત. બે સાંવળા નંદીનાથ ભગવાન સારા પત્રમાં મૂર્તિ બનાવ્યું છે. બે સાંવળા તીર્થન આ ચોવીસ તીર્થંકરોમાં આવે, આવા સો સોનો સુવર્ણ રંગે હોય છે, બાકી બધા બે શ્યામ રંગે હોય બે લાલ રંગે હોય બે લીલા રંગે હોય છે, લીલા જગડી જેવા છ અને બે પન્ના એટલે લીલો રંગ આવે. પન્ના નું શું લીલા લીલા રંગના પન્નાના પથ્થર આવે છે, હરિયાળી જેવો લીલો રંગ આવે છે. એમ થઈને આ છે એવા રંગના શરીર હોય છે, આ શરીરના રંગ છે. પણ બધામાંથી તેજ એટલું છૂટે, એટલું તેજ છૂટે કે કરોડો સૂર્ય એની પાસે નાખા બુદ્ધિ બુદ્ધિમાં બેસવું મુશ્કેલ પડે એવી વાત છે. શું હોય છે એવું? શું એક સૂર્યની સામે નથી જોઈ શકાતું, પણ તીર્થંકર ના શરીર સામે જોઈ શકાય છે. એવું ઠંડુ તેજ છે, કેમ ચંદ્ર સામે જોઈ શકાય છે કેમ કે ઠંડુ તેજ છે. એમ આ શાંત રસ થી પરિણમેલા છે એટલે એમના તેજમાં પણ શાંત રસ છે. જગતભરના શાંતિના પરમાણુઓ એક ઠેકાણે ભેગા થઈ ગયા છે, શાંત રસના પરમાણુ બધા તીર્થંકર દેવના શરીરમાં એમની વાણીમાં એમના તેજમાં બધે શાંત જ રસ છે, જોઈ શકાય છે. ગરમીને ઉકેલીએ કરોડો સૂર્યની ગરમી ન લાગે, આ તો એક સૂર્યની જો 46 ડિગ્રીથી 48 થાય ને તો કપોટો પ્રાણીઓ મરવા માંડે. મનુષ્યને કેરીને તો મરવા માંડે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે કે જો કોટી સૂર્ય હોય ને એટલે કરોડ તો કોટી સૂર્યની દીપ્તિ રોકાઈ જાય, એનું તેજ છે રોકાઈ જાય. જેમ કોડિયાનું તેજ રોકાઈ જાય એમ તો ફર્સ્ટ લાઈટ મૂકે તો કોડિયાનું તેજ રોકાઈ જાય, પણ કરોડો સૂર્યનું તેલ રોકાઈ જાય ભગવાન બિરાજતા હોય તો. ત્યાં દર છ કલાકે ભગવાનની માણી છૂટે, ચોવીસ કરોડનો દિવસ છે ને, તે દર છ પોરે વાણી છૂટે, બંધ ગમે તે સેકન્ડે થાય, પણ છ પર થાય, છઠ્ઠો છ પર છઠ્ઠો પર પૂરો થાય ને પછી શરૂ થાય એટલે તરત વાણી શરૂ થાય રેગ્યુલરલી, તો બંધ થવાનો નિયમ નથી એમ. તમે ત્યારે કુદરતી બંધ ચાલુ થાય ચારે ચાર વખત, તો રાત્રિના જે વાણી ચાલે છે ત્યાં ઇલેક્ટ્રિક થાંભલા ને ટ્યુબલાઇટો મૂકવી પડતી ખબર જ ન પડે. ભગવાનના શરીરનું તેજ એટલું છે અને સમોસરમાં જે મટીરિયલ દૈવી તેજને વપરાયેલું છે એટલા બધા ભાગ જમા હોય છે વગેરે ગતિ, હીરાના થાંભલા હોય, મણિરત્નની લાદીઓ હોય, એમાંથી એટલું તેજ પૂરતું હોય. ત્યાં ત્યાં કોઈ બત્તી મૂકવાની જરૂર નથી, દોરડા ખેંચવાની જરૂર નહીં, ક્યાંય શ્રી કૃષ્ણને બોલાવવા ન પડે, ખબર જ ન પડે દિવસ છે કે રાત છે ત્યાં, કેમ કે ભગવાનનું એટલું તેજ છે પાછળ પ્રકાશન, રાત દિવસને ક્યાંય ખબર ન પડે. કોઈ હું ગાય નહીં ગુરુદેવનું પ્રયત્ન આવતા ઝોલા ખાય એવું ત્યાં ન બને, ઊંઘ ન આવે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, કોઈ હાજર જવા માટે નહોતું, બધું ભૂલી જાય. ભગવાનની વાણી સાંભળતી વખતે બધું ભૂલી જાય, એટલા એમ થઈ જાય. હા એ તો અતિશયનું તો મેં શું છે, સમજાય નહીં, સમજાય નહીં એમ નહીં. દર્શન કરતી વખતે એને એમ લાગે કે હું ધરાતો જ નથી, શું લાગે, ભગવાનને જોતા મારા નેત્રો ધરાતા નથી, હવે બસ તૃપ્તિ થઈ ગઈ એવું નથી થતું, અતૃપ્ત રહી જાય છે, તો જોયા જ કરું, ક્યાંય મારે ઉપયોગ લઈ જવો નથી, બસ ભગવાનને હું જોયા જ કરી એમ એને લાગે. અને સાંભળતી વખતે એમ લાગે કે અમૃતની ધાર થાય છે અંદર, ઊંઘ આવે ને ભૂખ લાગે ને તરસ લાગે કાંઈ નહીં, એવું તો પ્રવણ નથી. હવે એવું છે કે જ્ઞાનમાં જે જે શાસ્ત્રોમાં કે જ્યાં જેને નજર જોયું એનું વર્ણન સાંભળે વિદ્યાર્થીઓના કારણે એને આમ પ્રત્યક્ષ વત થઈ જાય, જ્ઞાનમાં પ્રત્યક્ષ વત થઈ જાય એવું છે. એ વાત એ તીર્થંકરો છે, અહીં પણ શરીરની જ મૃતક કહ્યું છે, મહિમા શેની કરી છે, શરીરની મહિમા કરી છે. વળી કેવા છે તે તીર્થંકરો કે એ રૂપેણ જન્મનો મુષ્ણંતી, તીર્થંકરો શરીરની શોભાથી જેટલા દેવ મનુષ તિર્યન જે બધાના અંતરંગને ચોરી લે છે, મન ચોરી લે છે, ભાવાર્થામ છે કે જીવો તીર્થંકરના શરીરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ ત્રૈલોક્યમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા, એવા તે તીર્થંકરો છે. શરીરની શોભા એવી છે, ન બાળક દેખાય, ન યુવાન દેખાય, ન વૃદ્ધ દેખાય, બધા એવા ઘાટેલા હોય, પંચતુરસ્ર સંસ્થાન એવો એમનો આકાર હોય, એવી નમણાશ હોય કે એ શરીરની સૌંદર્યતાને જોનાર એવું મને લાગે કે મેં કોઈ કોઈનું આવું શરીર નથી જોયું, એટલું એ જોવાથી સુખ ઉપજે છે મને કે એવું કોઈનું રૂપ નથી જગતમાં કે જેને જોતા આટલું સુખ ઉપજે, એટલું ભગવાનના શરીરનું દર્શન કરતા સુખ ઉપજે છે. શાંતરસના પરમાણુ ત્યાં એવી સ્તુતિ પણ કરે છે. એમ લાગે છે કે આખા જગતના શાંત રસના પરમાણુ આ એક જ જગ્યાએ મૂર્તિ મૂર્તિ થઈ ગયા છે. જોનારને એવી શાંતિ ને સુખ શાંતિ ઉપજે છે કે ત્યાંથી ઉપયોગ કરવાનું મન થાય નહીં એમ કહે છે. તેનું સુખ ત્રૈલોકીમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા એવા તે સુખમ કરો છે. અહીં પણ શરીરની મુકત કરી છે, હળી કેવા છે તીર્થન કરો કે દિવ્ય ને ધનીના શ્રવણ યોહો સાક્ષાત સુખમ અમૃતમ ક્ષરંત તીર્થંકર દેવો સમસ્ત ત્રૈલોકીમાં ઉત્કૃષ્ટ એવી નિરક્ષરી વાણી ધ્વનિ નો અર્થ કીધો દેવ નિરક્ષરી વાણી વડે સર્વજીવોની કર્ણેન્દ્રિયોમાં તત્કાળ સુખમય શાંતરસને વરસાવે છે, સુખામૃતને વરસાવે છે. અમૃતની ધાર કે અમૃત રેડતા હોય કાનમાં એવું લાગે કર્ણેન્દ્રિયમાં જાણે અમૃત રેડે છે. ઉપયોગ જાણે લેવાનું મન નથી. આ ધ્વનિ ચાલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. દુનિયામાં પણ આ ગાનારા હોય છે કે ગુરુ વિષ્ણુ હોય છે જગતના પ્રાણીઓ સાધારણ પ્રાણીઓને એવા પણ હોય છે કે જઈને જોયું તો નથી, અજયમાં અજયમાં હોય છે. તો સર્વોત્કૃષ્ટ ગુણીના ધણીને તીર્થંકરની વાણી કેવી મીઠી હશે એ જાણે અમૃત વર્ષે છે. અમૃતનો વરસાદ થતો હોય અને એમાં કરવોર થઈ જતા હોય એવી રીતે એ વાણીને સાંભળવા સર્વ જીવો બેસે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરની વાણી સાંભળતા સર્વ જીવોને વાણી રૂચે છે અને તે જીવો બહુ સુખી થાય છે. એ વાણી એવી રૂચે છે કે એ વખતે બહુ સુખી થાય છે. તીર્થન કરવું એ વાત છે. અહીં પણ શરીરની મુકત કઈ વાણી નહીં એટલે શરીરની મુકત થઈ છે. વળી કેવા છે તીર્થન કરો કે અષ્ટ સહસ્ર લક્ષણ કરા આઠ વધીક એક હજાર. અષ્ટ એટલે આઠ, સહસ્ર એટલે એક હજાર. એક હજાર ને આઠ. શરીરના ચિહ્નો સહજ જ ધારણ કરે છે એવા તીર્થન કરો છે. એમના શરીરમાં બંને હથેળીમાં બંને પગના તળિયામાં તે સિવાય મુખાકૃતિમાં સાચીએ લોકસ્થળ જેને કહે છે તો આ જુદા જુદા એવા ચિહ્નો હોય છે કે જેની ગણતરી કરવામાં આવે તો એક હજાર આઠ ચિહ્નો થાય છે. શરીરના ચિહ્નો સહજ ધારણ કરે છે. તીર્થંકરના શરીરમાં શંખ ચક્ર ગદા પદ્મ કમળ મગર મચ્છ ધજા ઇત્યાદિ રૂપ આકૃતિવાળી રેખાઓ હોય છે. આપણે આ મૂકીએ છીએ ને ચિહ્નો મૂકીએ છીએ ને બાર એવી જે સમસ્ત ગણતા એક હજાર ને આઠ થાય છે. અહીં પણ શરીરની મુકત કઈ છે એવા એક હજાર આઠ ચિહ્નો તીર્થંકર સિવાય કોઈને હતા નથી. હરી કેવા છે તે ફોન કરો કે સૂર્ય માર્ગના મોક્ષ માર્ગના ઉદ્દેષ્ટા છે. સૂરી આચાર્યને સૂરી કહેવામાં આવે. એ મુનિ દશામાં હતા ને છેલ્લે ઉત્કૃષ્ટ મુનિ દશાની ઉત્કૃષ્ટ પદવી એ પહોંચ્યા એટલે એને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. તો ચોથા ગુણસ્થાનથી જીન થયા છે. જીન તો ચોથા ગુણસ્થાનથી થયા છે પણ ઉત્કૃષ્ટ પદી એ પહોંચ્યા એટલે એને જીનેન્દ્ર કહે છે. જીનના પણ ઇન્દ્ર, મુનિઓમાં પણ મુનિન્દ્ર, મુનિઓના પણ ઇન્દ્ર 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 એટલે સર્વશ્રેષ્ઠ એમ લેવું.
એક હજાર
શરીરમાં હોય નથી આપતા, આપણે તો એક વિસ્તૃતન કરવું જુદી જુદી જે ટ્રેડિશન ચાલી ગઈ ચાલી ગઈ છે એમાં કાંઈ એનું કોઈ લોજિક નથી મળતું. જે લાંછન છે એનું લોજિક નથી મળતું. બીજું લાંછન પણ કેટલાક કાળથી એ પ્રતિમાઓનું લાંછન વિધિ શરૂ થયું છે. લાંછન વગરની પ્રતિમાઓ પણ અમુક કાળમાં આપણે હતી ને બધા માટે છે જ આપણે આમાં જે જૂની પ્રતિમાઓ છે એ લાંછન વગરની પણ અત્યારે જોવા મળે છે, પ્રશસ્તિ વગરની પણ જોવા મળે છે. એ આપણે ચોથા કાળની પ્રતિમા એ કહીએ છીએ એમાં ક્યાં પ્રશસ્તિ નથી, લાંછન એમાં લાંછન અકૃત્રિમ પ્રતિમાઓમાં પણ લાંછન નહીં અને એમાં પ્રશસ્તિ નહીં. અરે એની તો પ્રતિષ્ઠા નથી કરી હોતી, આપણને પ્રતિષ્ઠિત પ્રતિમાઓ છે. ભલે લાંછન પ્રશસ્તિ ન હોય પણ ત્યારે એ રિવાજ નહીં હોય, એટલે પ્રતિષ્ઠા તો પણ પેલા કરી જ હોય. કૃત્રિમ પ્રતિમાને બનાવી છે માટે સામાન્ય પથ્થરમાંથી ઘડી છે માટે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પણ જે અકૃત્રિમ પ્રતિષ્ઠા પ્રતિમાઓ છે એની તો કોઈની પ્રતિષ્ઠા નથી થઈ, છતાં સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો એને પૂજે છે. મુંડેશ્વરાદિમાં જે એની પ્રતિષ્ઠા થાય તો આદિ થઈ ગઈ કહેવાય, અનાદિ એમ છે એ પ્રતિમાઓ. અકૃત્રિમ પ્રતિમા એની પ્રતિષ્ઠા પણ હતી ત્યારે બધી ચર્ચાઓ ચાલી શરૂ કીધી ભગવાન વખતે ત્યારે આ બધો અભ્યાસ કીધો કુદરતી. આપણે તો અધ્યાત્મ શાસ્ત્ર સિવાય બીજો અભ્યાસ ઓછો હોય, એ વખતે બધો અભ્યાસ કીધો પ્રતિમાજીને સ્થાપનાને વિધિને પ્રશસ્તિને લાંછનને મા બાપના નામ હોવા જોઈએ ને ફલાણું હોવું જોઈએ કાંઈક દલીલ આવતી હતી દિગંબરોમાંથી. કૃત્રિમ પ્રતિમાને ક્યાંથી મા બાપના નામે નથી, આ તો સૂર્યકીર્તનાનું નામ વગરની પ્રતિમાઓ છે. પ્રતિમાજીનું નામ નહીં, મા બાપનો સવાલ નહીં, લાંછનનો સવાલ નહીં, પ્રતિષ્ઠાનો સવાલ નહીં, પ્રશસ્તિનો સવાલ નહીં, છતાં અનાદિથી અનંત ઇન્દ્રોએ એમને પૂજે છે અને એ અનંત ઇન્દ્રો એને પૂછશે. અનંતની દૃષ્ટિએ પૂજે છે અને અનંત ધર્માત્માઓ એને પૂછશે. અરિયંત પ્રતિમા છે એટલે પૂજ્ય છે, એમાં આત્માને ધ્યાનનું નિમિત્ત છે, ભેદ વિજ્ઞાનનું નિમિત્ત છે, સ્વસંવેદનને સંભાળવાનું અને સંભાળવાનું નિમિત્ત છે. એટલું જ નહીં, જીવનું જે અંતર્મુખ પરિણમન છે કે જે શબ્દો દ્વારા દર્શાવી શકાતું નથી તે મૂર્તિ દ્વારા દેખાડી શકાય છે. જે શબ્દો દ્વારા કહી શકાતું નથી તે મૂર્તિ દ્વારા દેખાડી શકાય છે કે જેવો અંતર્મુખ પણ માને કહેવા ભાવ વંચાય છે. તમને વંચાય ન વંચાય તો વાંચવાનો પ્રયત્ન કે પહેલા તીર્થંકર પ્રતિમાઓ સ્થાપન કરવાની છે, અરિયંત પ્રતિમાનું ચિત્ત પ્રતિમા, અરિયંત પ્રતિમા, મુનિ પ્રતિમા, એવી રીતે પદની પ્રતિમા. આ તીર્થંકરમાં તો વ્યક્તિ આવી જાય કે ભાઈ આ મહાવીર ભગવાનનું લાંછન છે માટે આમને મહાવીર ભગવાન કહેવા, આ ઋષભદેવ ભગવાનનું લાંછન છે માટે અમને ઋષભદેવ કહેવા, આ પાર્શ્વનાથ ભગવાનનું લાંછન છે માટે અમને પાર્શ્વનાથ ભગવાન, અને શાંતિનાથ ભગવાન છે. પછી એમાં પછી તબિયત થવા માંડે કે અમે શાંતિનાથ ભગવાનને બિરાજમાન કર્યા હોય ને એ વખતે મહાવીર ભગવાનની પૂજા કરો તો પછી શાંતિનાથ ભગવાનનો અભિનય થાય કે ન થાય, આ બધા પ્રશ્નો ઉઠવા માંડ્યા. વિદ્વાનો પણ ઘણી વાર વેદિયા થઈ જાય ત્યારે આવા બધા તો લાંછન મૂક્યું છે, નહીંતર બધી અરિયંત પ્રતિમા જ છે. ગમે તે ભગવાનનું નામ લઈને એમની સ્થાપના એ વખતે પૂજા વખતે સ્થાપના નવી કરવામાં આવે છે, આમ તો એ પ્રતિષ્ઠિત પ્રતિમા છે. પૂજા વખતે નવી સ્થાપના કરવામાં આવે છે, આ લગ્નથી સ્થાપના જ કરીએ છીએ. અવતરણ કરીએ છીએ, સન્નિહિત એટલે નજીક લાવીએ છીએ અને ઠા ઠા કરીને સ્થાપીએ છીએ. અવતરણ કરીને એમને અહીંયા ઉતારવામાં આવે છે, સન્નિહિત કરીને સમીપતા સાધવામાં આવે છે ભાવથી, અને છ છ કરીને સ્થાપન કરવામાં આવે છે. આ ત્રણ પ્રક્રિયા છે પૂજાની પ્રક્રિયા. પછી પૂજા શરૂ થાય, પૂજા સ્વરૂપની પૂજા થાય, ગુણની પૂજા થાય. આ તો પછી કે તમારા શાસ્ત્રમાં શરીરની પણ સ્તુતિ નીકળી છે, એનો શું જવાબ દેવો છે? અમારી દલીલ છે આ. તમે શરીરને આત્મા જુદા માનો છો, પૂજગલ 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 કરીને કાઢી નાખો છો, આ સ્તુતિ તમે શરીરને કરી અને હું એમ કહે છે. અહીં પણ શરીરની મોટપ છે, આથી જીવ શરીર એક જ છે એવી અમારી પ્રતીતિ છે, એવું કોઈ મિથ્યા મતવાદી માને. આ પોતાની દલીલમાં તમારા શાસ્ત્રોમાંથી લૂંટીને આપે છે કે જો અમે કહીએ છીએ તમે કહો છો, માટે અમે સાચા. તેનો ઉત્તર આ પ્રમાણે આગળ કહે છે. ગ્રંથ કરતા કહે, એમ જ કહ્યું છે કે જે શરીરનું સ્ત્રોત્ર છે તે તો વ્યવહાર માત્રથી જીવનો સ્ત્રોત્ર છે. સમીપમાં સંયોગપણે એવું શરીર રહ્યું છે તેના દ્વારા જીવની સ્તુતિ કરવામાં આવે છે, માટે તે વ્યવહાર થઈ ગયો. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. એ સિદ્ધાંતને તોડ્યા વિના, એ સિદ્ધાંતને અખંડ રાખીને આ બધી વાત ચાલે છે. તેથી જીવનું સ્તોત્ર કહ્યું છે તે નિજ નામથી તો જૂઠું છે. સ્તોત્ર કહ્યું છે ખરેખર એ નામ પ્રમાણે અર્થ કરો તો જૂઠું છે, અર્થાત તેનું નામ સ્તોત્ર ગઢિત થતું નથી, કેમ કે જીવની સ્તુતિ થતી નથી. કેમ કે શરીરના ગુણ કહેતા જીવની સ્તુતિ થતી નથી. હવે જીવની સ્તુતિ કેવી રીતે થાય છે કે જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય. જ્ઞાન ગુણ થી જીવની સ્તુતિ થાય, કેમ કે બીજા જીવને બીજા ગુણ ને તો ખબર જ નથી કે હું કેવો છું ને જ્ઞાન કેવું છે. જ્ઞાન ને તો પોતાની બુદ્ધિ ખબર હે ને, જ્ઞાન ને જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થાય છે, નગરનો વૈભવ બતાવે. શું પચાસ પચાસ ફૂટ ઊંચા તો એના દરવાજા હતા, પચાસ ફૂટ પહોળા, 70 ફૂટ ઊંચા, એમ કરીને રાજાનો નગર ગઈ, રાજા જ જુદી જાતનો છે એમ કે છે. દરવાજાની વાત આવે છે ને, કેવી રીતે? તેથી જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થાય છે. એનો મેનેજર છે ને, પૈસા વાળો છે નહીં પણ એનો મુનિમ લાખોપતિ છે, એનો મુનિમ લાખોપતિ છે. એની પાસે સંપત્તિ કેટલી, એના ઉપર એનો મેનેજર, એના ઉપર એનો ખેડ આવે છે. ધનાશાળી પુત્રની વાત નથી આવે, 1.25 લાખ રૂપિયાની એક કામળ વિરામૂલી જડેલી. સૈનિક રાજાના દરબારમાં કોઈ વેચવા ગયો, ના પડે આવી કિંમતી જોઈએ મને નથી કરી, 1.25 લાખ રૂપિયાની એક સામે હું આવી કિંમતી જ નથી વાપરતા. રાજા ન લે તો પછી આ પ્રજામાંથી તો કોણ લેતો કે ના છે લેનારા જાતે કાલીભદ્ર થઈ ગયો કે લીધી હોય તે લીધીઓ નાઈને આપી દેવાની કોને આપણે ત્યાં એક પદ્ધતિ હતી કે નવાના કપડાં હોય પછી નવાણા કે એના જે સાફ સુથરનારા કે ધોનારા હોય એ લઈ જાય નાવા માટે જે ભજન રાખે શરીર ઉપર ટુવાલ વાપરીએ છીએ એમ નાવા માટે કપડું વાપરવાનું હોય એ લઈ જાય એ વાપરે નહીં વાપરવાનું બહુ સુંદર માણસો હોય નવા નવા જે ટોલિયા બોલિયા આવતા હોય એવી રીતે હવા રાખવાની ખૂબનું કામ હોય નાવામાં વાપરી નાખે લઈ જાય બોલા રાજા ખરીદવાને ના પડે અને નાવામાં આપી આપણે નાઈ નાખી દેવા મારા અને એની ભાઈ શ્રીમંત કેટલી એ કામને પણ એ વર્ણન છે કે એની શ્રીમંતા બતાવવાની પદ્ધતિ છે રાજા સવારે નીકળે ત્યારે એક હાથી ઉપર રાજા હોય ને બીજા હાથી ઉપર સર્વોત્તમ સુંદર હોય કેટલા પૂછાય મેલ બાંધેલા છે આજે પાંચ મહિલાના ઇન્દોર મારે છે એવી રીતે નગરનિષ્ઠનો રાજ સ્વામી છે માટે નગરની સ્તુતિથી રાજાની સંપત્તિ કેટલી છે એમ સ્તુતિ થાય છે તેવી જ રીતે શરીરનો સ્વામી જીવ છે કહેવાતી બીજાનું શરીર બીજાના શરીરનો સ્વામી નથી એમ કે બીજાના શરીરનો કોઈ સ્વામી નથી એને જે પૂર્વ કર્મથી થયેલું છે એનો સ્વામી એને કહેવામાં આવે છે વ્યવહારે તેથી શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે ઉત્તરામ છે કે એ રીતે સ્તુતિ થતી નથી રાજાના નિજગુણની સ્તુતિ કરતા રાજાની ગુણની રાજાની સ્તુતિ થાય છે તેવી જ રીતે જીવના નિજ ચૈતન્ય ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે ગુણની સ્તુતિ નિશ્ચય સ્તુતિ છે અને વ્યવહાર સ્તુતિ કહેવામાં આવે છે તે જ કહે છે એવી રીતે અહીંયા છળ પકડે છે અને ઉત્તર આપ્યો છે વિરાજમાન ભગવાન બધા એમના શરીરની સ્થિતિ બધા ઓછી થાય કુદરતી રમેળ થાય ગયો ને આપણે તો ત્યાં
આપણે વાંચન મળે
ગુરુવારે વાંચીએ છીએ મંગળવારે સુગરથી વાંચવાનું છે પણ આપણે ભગવાન આવ્યા છે મંગળ ભગવાનની પ્રતિમા છે ઘણા મંદિરમાં જોઈએ છીએ પણ આપણે પ્રતિમા કથા અહીંયા આવીને જોઈએ ત્યારે એમ થાય કે એ પ્રતિમા જોઈ બહુ સરસ લાગે
ખૂબ
ભાવે પ્રતિમા ભગવાન
લઘુનંદન હોય ને એવી રીતે
ભગવાન છે બધા પછી ભગવાન છે સરખા છે
ભગવાન
આવીને તો એ જ એ તો એ તીર્થંકરો એમ કહી શકે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ ઘેર છે, ક્યાં રાગ અને ક્યાં વિતરાગ
શંકર
માટે એમ કહેવાય, તીર્થંકર નામ કરવા માટે એમ કહેવાય, પર્યાય છે. ભગવાન આત્મા એ જુદી વસ્તુ છે, બહુ સ્પિરિટ છે. ગણો છો ગુરુદેવની વાણીમાં સ્પિરિટ ગણો છો. એક દ્રષ્ટાંત આપે ને પ્રોસેસ કરું પીપલ, ભલે 1000 વખતે દ્રષ્ટાંત આપ્યું હશે, એટલું સ્પિરિટ છે આપે. અંદર જે અંદર કોસો કોરો રસ પીડ્યો છે એ ફૂટશે. આચાર્યુમાં આપે ને અમૃતચંદ્રાચાર્ય કુંકુંબાચાર્યના પેટમાંથી વાત કાઢી છે, અને આચાર્યુએ કેવળીના પેટમાંથી વાત કાઢી છે. દૂધનો દ્રષ્ટાંત આપે, જેમ ગાયને બળું કે બાર જોવે છે એવી દ્રષ્ટાંત જોવે છે. પણ એટલા સ્પિરિટથી વાત કરે છે. દૂધ એના આવમાંથી ખેંચે છે, ખેંચવાની પણ એક કળા છે. કેવડીના પેટમાંથી વાત બહાર મૂકેલી છે. ચેષ્ટા હોય માને ભાષામાં તો ચેષ્ટા આવે ને, આમ કરે એમ, આમ પણ આમ લખો ને વાંચતા તો શું ખબર પડે, અમે બેઠા તો બધી ખબર પડે. ચિત્ર ખડું થઈ જાય, સ્પિરિટ એવું હતું કે આખું એક્ઝેક્ટ ચિત્ર જ ખડું થઈ જાય. ચોવીસ 25 પ્રાકાર પ્રબલિતાંબરમ ઉપવનરાજી નિગીત ભૂમિતલમ પીબતી વહી નગરમ ઇદમ પરિસ્થાવલયે પાતાળમ. આપ નગરીના વર્ણનને વાત કરે, રાજાના નગરની સ્તુતિ કરે છે ને, એ દૃષ્ટાંત કવશ છે. ઇદમ નગરમ પરિખાવલયે ને પાતાળમ પીબતી ઇવ, ઇદમ એટલે પ્રત્યક્ષ રાજગ્રામ, નગર એટલે રાજનું ગામ એને નગર કહેવામાં, એના રાજા પોતે રાજધાનીના ગામમાં હોય એ રાજગ્રામને નગર કહેવામાં, રાજનગર. ખાય વડે ઘેરાયેલું હોવાથી અધોલોકને ખાય એટલી ઊંડી છે કે જેથી એમ લાગે છે કે અધોલોકને પી રહ્યો. કોઈ નગર ઉપર સીધે સીધો હુમલો કરીને દોડીને આવી શકે નહીં, દરવાજા સુધી પહોંચી જ ન શકે. ફરતી ખાઈ એવડી મોટી હોય કે એ ખાઈથી લશ્કરે ક્યાં ન પહોંચી શકે, ખાઈને ઓળંગવું પડે. અને ખાઈમાં પાણી હોય નીચે, નીચે જાય તો ઉપર આવી શકે નહીં. પણ ખાઈમાં નીચે પાણી હોય ભરેલું, નીચે પડે તો પછી એને ઉપર આવવું કેવી રીતે કિલ્લા ઉપર. એટલે કિલ્લાની પાસે એવી ખાઈ ખૂટેલી અને એમાં પાણી ભરેલું હોય, કે કોઈ હુમલો કરવા આવે ચારે દિશામાંથી કોઈ દિશામાંથી એના ગઢ સુધી પહોંચી શકે અને કેટલી ઊંડી ખાઈ ખોદેલી હતી રાજાએ, કે પાતાળને જાણે પી જતી હોય બહુ ઊંડી, એમ નીચે જાય તો દેખાય નહીં, અંધારું ગૌર હોય, પાતાળ જાણે પી ગયા પી ગયું છે. કેવું છે નગર કે પ્રાકાર એટલે કોટ વડે, પબ્લિક એટલે ગરીબીનું છે, અંબર એટલે આકાશમાં ગયેલું. કિલ્લો કેટલો ઊંચો બાંધેલો ગઢ કે આકાશને ગળી જાય એટલો ઊંચો, આકાશને ગળી ગયો છે કોટનો એટલી ઊંચી કાય ઘણી પાતાળ જેટલી ઊંડી, કિલ્લો આકાશને ગળી જાય એટલો. કે ભાઈ અંદર કોઈ આવે એ રાજાને કોઈ હુમલો કરીને એના મહેલ સુધી કોઈ પહોંચી શકે. ભાવાર્થ આમ છે કે કોટ ઘણો ઊંચો છે, ખાઈ ઘણી ઊંડી છે અને કોટ ઘણો ઊંચો છે. વળી કેવું છે નગર કે ઉપરાજી નિગર્ણ ભૂમિતલમ, નગરની સમી ચારે તરફ ફેલાયેલા બાબુથી રૂંધાયેલી છે. આખી નગરીની માઇલો સુધી ફરતા બાગ બગીચા છે, પછી નગર આવે છે. એટલે એની બહારની સુંદરતા છે, અંદર તો ઘણું સુંદર જ હોય નગર પાસે. એને માઇલો સુધી ભૂમિના તળ નથી દેખાતા ક્યાં, એ માઇલો સુધી મોટા મોટા સુંદર બગીચાઓ છે. નગરની શોભા તો કોઈ બીજી છે. નગરની સમી ચારે તરફ ફેલાયેલા બાગોથી રૂંધાયેલી છે, સમસ્ત ભૂમિ જેનું એવું તે નગર છે. ભાવાર્થ આમ છે કે નગરની બહાર ઘણા બાગ છે. આવી નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થતી નથી, એને એનો વૈભવની સ્તુતિ છે. પણ રાજાનો ગુણ કેવા છે રાજામાં એ સ્તુતિ થઈ, કેટલો ઉદાર છે, કેટલો ગુણવાન છે, કેટલો સત્યપ્રિય છે, કેટલો જ્ઞાની છે, કેટલો ડાયો ને વિચિક્ષણ છે, એ એના ગુણ છે. એ કાંઈ બગીચામાં એ ગુણ આવે નહીં કે એના કિલ્લામાં એ ગુણ. આવી નગરની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થતી નથી. અહીં ખાય કોટ બાગનું વર્ણન કર્યું એ તો રાજાના ગુણો નથી. રાજાના ગુણો છે દાન, દાનવીર હોય, પૌરુષ, પ્રવીરતા હોય, નિડરપણું અને જાણપણું જ્ઞાન હોય, એને રાત કેમ ચલાવવું, તેની સ્તુતિ કરતા રાજાની સ્તુતિ થાય છે. એટલે એ બીજો દૃષ્ટાંત આપ્યો, વ્યવહાર સ્થિતિ અને નિષ્ફળ સ્થિતિમાં જો પ્રકાર પડે છે એ સ્થિતિ. શંકરદેવના શરીરની સ્તુતિ અને એક રાજાથી રાજાના નગરની સ્તુતિ, બે દૃષ્ટાંત આપ્યા. અક્ષોભમ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતી. એ પણ ભગવાનના શરીરની સ્તુતિ કરી છે, બીજી રીતે કરી, ઓલી બીજી રીતે કરી, આવે બીજી રીતે કરે. જિનેન્દ્ર રૂપમ દયતિ, તીર્થંકરના શરીરની શોભા દૈવંતર હો, આવા શરીરના શોભાવાળા એવા તીર્થંકરો દૈવંત રહો. કેવું છે જિનેન્દ્ર રૂપ? કે નિત્યમ આયુ પર્યંત એક રૂપ છે. આયુ પૂરું થાય ત્યાં સુધી એ રૂપમાં કોઈ ફેરફાર થતો નહીં. શરીર તો શું છે, ચરબી બુદ્ધિ શું થાય જાય, માણસને રોગ થી કેવી રીતે લક્ષણ આવે છે, એની જે ચરબી છે એ બધી શું થઈ જાય, કરક ચામડીને મોઢાને કરકવી પડે, લોકો ભરેલું મોઢું હોય એટલું કેવું થઈ જાય. ભગવાનને છેલ્લી સેકન્ડ સુધી કાંઈ હરિયમના શરીરમાં, કૃષ્ણના શરીરમાં કાંઈ ફેર પડે કેવું એમ લાગે. પોતે સિદ્ધાલયમાં પધારી ગયા હોય તો પણ જે શરીર છે તો એવું એવું દેખાય, એમાં કાંઈ ખેવ પડે. આયુ પર્યંત એક રૂપ છે. વળી કેવું છે કે જેમાં બાળપણું, કર્મપણું અને વૃદ્ધપણું નહીં હોવાથી શરીરના વિકાર છે એ બધા. આ અવિકાર છે, શરીર પણ અવિકારી છે, આત્મા તો અવિકારી છે જ ભગવાનનો, પણ ભગવાનનું શરીર અવિકારી છે. કે જેમાં બાળપણું નથી, તરુણપણું નથી, એટલે યુવાનપણું નથી અને વૃદ્ધપણું નથી. કોઈ ભગવાનને જોઈને એમ ન કે આ બાળક છે, તો કે યુવાન છે કે એમ ન કહેવાય, તો કે વૃદ્ધ છે તો કે એમ કહેવાય એવું નથી. એવી છે સ્થિતિ, જો પ્રણય ન કહી શકાય એવી સ્થિતિ છે કે નહીં પણ એવી વાત છે. બેન હોય તો આનું ભાઈ કહીએ, આ તો ત્રણ માંથી એક જ છે એમ કે છે. એવું વિકારપણું નહીં હોવાથી, એટલે અવિકારપણું હોવાથી સમાધાનરૂપ સારી રીતે ગોઠવાયેલા છે સર્વ પ્રદેશ જેના, એવું છે કાટેલું છે સારી રીતે ગોઠવાયેલા. બહુ સારો ઘાટ હોય તો કે ભાઈ નમણા જ ગણી શરીર લાગે ને એવી રીતે લાવણીય કે છે. ઘડી કેવું છે જીનેન્દ્રનું, તે અપૂર્વ સહજ લાવણ્ય આશ્ચર્યકારી છે, તથા સહજ એટલે વિના યત્ન, વિના યત્ને શરીર સાથે મળેલા છે શરીરના ગુણો જેને, શરીરની સૌંદર્યતાના ગુણોનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આચાર્યમાં સૌંદર્ય પ્રસાધનો વાપરે છે ને, પાવડરને લાલીને પ્રાણોને જીતણોને સ્પેશિયલ, કોઈ યત્ન કર્યા વિના સહજ લાવવાની શરીરની સાથે સુંદર સૌંદર્ય હોય છે. એવા શરીરના ગુણો જેને એવું છે, ભય કેવું છે કે સમુદ્ર એવા અક્ષોભમ, સમુદ્રની માફક નિશ્ચળ છે, ગંભીર સમુદ્ર હોય માઇલો સુધી ખુલ્લો હોય પણ એને કાંઈ પગની અસર નહીં, સ્થિર જળ લાગે મારો દર હોય એમ સમુદ્રની માફક નિષ્ફળ છે. સમુદ્ર ચડતર પણ હોય તોફાને ચડાય ત્યારે, અને ગંભીર હોય ત્યારે એને કોઈ હલાવી શકે. મળી કેવું છે કે પરમ એટલે ઉત્કૃષ્ટ છે, એના જેવા એમના જેવું કોઈને શરીર હોઈ શકે નહીં જગતમાં, એવું ઉત્કૃષ્ટ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે વાયુ રહિત સમુદ્ર નિષ્ફળ હોય છે, તેવી જ રીતે તીર્થંકરનું શરીર નિષ્ફળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી, કારણ કે શરીરના ગુણ આત્મામાં, આત્મામાં એવું બિલકુલ ગુણ નથી. એ જ્ઞાનાનંદ સ્વભાવી છે, એમાં કાંઈ આ શરીરની જે વાતો કરી એવું કાંઈ છે. આત્માનો જ્ઞાન ગુણ છે, જો પછી એ વાત લીધી 24માં જે વાત લીધી છે ને, આત્માનો તો જ્ઞાન ગુણ છે, અને તે જ્ઞાન ગુણની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ કેવળ જ્ઞાની તરીકે એમની સ્તુતિ થાય, પરમાનંદ છે એની સ્તુતિ થાય. પણ શરીરમાંથી તેજ નીકળે છે, વાણી નીકળે છે, 34 અતિશય છે, અષ્ટ પ્રાતિહાર્ય છે, એ કાંઈ આત્માની સ્તુતિ એ રીતે આગળ થવામાં એ વિષય ચાલ્યો છે. એ બધી વાત શાસ્ત્રમાં આવે તો નય વિભાગથી એને સમજવી જોઈએ, વ્યવહારની કે વ્યવહારની વાતને નીચે નથી શકે. નય વિભજન યુક્ત્યા અત્યંત ઉચ્છેદ ઉચ્છેદિત આયા નય વિભાગ છે.
ગુરુ દેવ નો ગરદ્રાક્તિ કંપા જ્ઞાન ધારણો